એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આમ જુઓ તો આપણા બધાના જીવન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે, પણ એના વિશે ગેરસમજો ઘણી છે, ક્યારેક થોડો ડર પણ લાગે. આપણે વાત કરી રહ્યા છીએ મનોચિકિત્સા એટલે કે સાયકિયાટ્રી વિશે, અને આ ચર્ચા માટે આપણી પાસે માર્ગદર્શિકા છે ટોમ બર્ન્સનું એક પુસ્તક જેનું નામ જ છે સાયકિયાટ્રી.
હા, બરાબર. આજકાલ માનસિક સ્વાસ્થ્યની ચર્ચા એટલે પહેલાં કરતાં વધુ ખુલ્લી રીતે થાય છે, એ સારી વાત છે, પણ એની સાથે સાથે સાચી સમજણની જરૂરિયાત પણ એટલી જ વધી છે મને લાગે છે. ટોમ બર્ન્સનું આ પુસ્તક એટલા માટે મને મહત્વનું લાગ્યું કારણ કે તે ખાલી નિષ્ણાતો માટે જ નથી, સામાન્ય લોકો જેઓ કદાચ આ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે, એમના પરિવારો, એ બધાને પણ સાયકિયાટ્રીની આ જટિલ દુનિયા સમજવામાં મદદ કરે છે, અને જે ખોટા ખ્યાલો છે, જે કલંક જોડાયેલું છે ને, તેને દૂર કરવાનો એક સારો પ્રયાસ છે આ પુસ્તકમાં.
તો આપણે શરૂઆત કરીએ લેખકથી જ. ટોમ બર્ન્સ કોણ છે, એમનો પરિચય આ વિષયને સમજવામાં કઈ રીતે મદદ કરશે?
ચોક્કસ. ટોમ બર્ન્સ છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર એમિરેટસ છે, અને એમનો વિષય છે સામાજિક મનોચિકિત્સા, સોશિયલ સાયકાયટ્રી. પણ એનાથી એ મહત્વની વાત એ છે કે એમની પાસે 40 વર્ષથી વધુનો ક્લિનિકલ અનુભવ છે, એટલે એ ખાલી થિયરીની વાતો નથી કરતા, એમણે ખરેખર દર્દીઓ સાથે કામ કર્યું છે, એમની તકલીફોને નજીકથી જોઈ છે, સમજી છે.
આ સામાજિક મનોચિકિત્સા એ શબ્દ થોડો સમજાવશો, એનો મતલબ શું?
હા, સારું પ્રશ્ન છે. જુઓ, સામાજિક મનોચિકિત્સા એ વાત પર ભાર મૂકે છે કે માનસિક બીમારી કે એની સારવારને ફક્ત વ્યક્તિના મગજ કે મન પૂરતી સીમિત ન રખાય, એના પર આપણી આસપાસના વાતાવરણની, સમાજની ઊંડી અસર હોય છે. જેમ કે કુટુંબનો સહકાર કેવો છે, તણાવ છે, નોકરી છે કે નહીં, ગરીબી છે, સમાજ એ વ્યક્તિને કેવી રીતે જુએ છે, પેલો કલંકનો ભાવ, આ બધું જ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. એનો અભ્યાસ એટલે સામાજિક મનોચિકિત્સા. અને બર્ન્સનો અનુભવ ખાસ કરીને સમુદાયમાં રહીને સારવાર આપવાનો છે, ગંભીર માનસિક બીમારીવાળા લોકો સાથે કામ કરવાનો. આના લીધે એમનો દૃષ્ટિકોણ બહુ સંતુલિત છે. એ એવું નથી માનતા કે બસ ગોળી આપી દો એટલે બધું ઠીક, કે પછી મનોચિકિત્સા સાવ નકામી છે એમ પણ નથી કહેતા. એકદમ વ્યવહારુ વાત કરે છે.
એટલે એમના અનુભવને લીધે એમનો દૃષ્ટિકોણ વાસ્તવિક અને પહોળો છે, બરાબર. તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. આ પુસ્તક આપણને મનોચિકિત્સા વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
એનો મુખ્ય સાર એ છે કે આધુનિક મનોચિકિત્સા, સાયકિયાટ્રી, એ ખૂબ જટિલ વસ્તુ છે, પણ એ જરૂરી છે સમાજ માટે, અને સતત બદલાતું વિકસતું ક્ષેત્ર છે. એ કોઈ એક સીધી સાદી ફોર્મ્યુલા નથી, એમાં વિજ્ઞાન છે, ખાસ કરીને મગજનું વિજ્ઞાન, પછી મનોવૈજ્ઞાનિક સમજ પણ છે, વ્યક્તિના અનુભવો, એની લાગણીઓ, અને ત્રીજું સામાજિક વાસ્તવિકતા, મતલબ વ્યક્તિ કયા સમાજમાં, કઈ પરિસ્થિતિમાં જીવે છે એ પણ મહત્વનું છે. આ ત્રણેય જ્યાં મળે છે ત્યાં મનોચિકિત્સા ઊભી છે. બર્ન્સનો પ્રયાસ એ છે કે આ જટિલતાને ડરાવણી ના બનાવે, પણ સ્પષ્ટ અને સરળ ભાષામાં સમજાવે.
પુસ્તક કયા મૂળભૂત પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરે છે?
મૂળ પ્રશ્ન એ જ છે, આખરે આ મનોચિકિત્સા છે શું અને મનોચિકિત્સક કરે છે શું? આ સવાલના જવાબમાં બર્ન્સ ઘણું બધું આવરી લે છે. મનોચિકિત્સકો શું કામ કરે છે, આ ફિલ્ડનો ઇતિહાસ કેવો રહ્યો, પેલા મોટા પાગલખાના હતા ત્યારથી લઈને અત્યારે જે સમુદાયમાં સારવાર અપાય છે ત્યાં સુધીની આખી સફર, પછી પેલું નિદાન, ડાયગ્નોસિસ કેવી રીતે થાય, એનો અર્થ શું, ફાયદા શું, ગેરફાયદા શું, અને હા, કઈ કઈ સારવાર ઉપલબ્ધ છે, એ બધી વાતેમાં આવે છે.
અને પેલું બાયોસાયકોસોશિયલ મોડલ જેની તમે વાત કરી, એ આ પુસ્તકનો મુખ્ય આધાર લાગે છે, ખરું ને?
બિલકુલ. કદાચ આ પુસ્તકનો સૌથી મહત્વનો સંદેશો જ એ છે, બાયો સાયકોસોશિયલ મોડલ. બર્ન્સ વારંવાર કહે છે કે કોઈ પણ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને સમજવી હોય કે એની સારવાર કરવી હોય તો આ ત્રણેય પાસાને ધ્યાનમાં લેવા જ પડે. જૈવિક એટલે વ્યક્તિની જેનેટિક્સ, મગજમાં કેમિકલ્સનું બેલેન્સ, મગજની રચના, મનોવૈજ્ઞાનિક એના વિચારો, લાગણીઓ, એનો સ્વભાવ, જીવનના અનુભવો, સારા ખરા, ખાસ કરીને કોઈ આઘાત લાગ્યો હોય એ, મુશ્કેલીઓ સામે લડવાની એની રીત, અને સામાજિક, એનું કુટુંબ, મિત્રો, સમાજ સાથેના સંબંધો, સંસ્કૃતિ, પૈસા ટકાની સ્થિતિ, નોકરી, સમાજને સ્વીકારે છે કે નહીં, પેલો કલંકનો મુદ્દો. પુસ્તક સ્પષ્ટ કહે છે કે આ વાત ખાલી મગજમાં કેમિકલ લોચાની નથી કે ખાલી મન નબળું હોવાની નથી. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે અને સારવારમાં ત્રણેય પર ધ્યાન આપવું જરૂરી છે.
આ બહુ જ મહત્વની વાત છે. આપણે ઘણીવાર બધો જ દોષ કોઈ એક જ કારણ પર નાખી દઈએ છીએ. ચાલો હવે થોડું વધારે ઊંડાણપૂર્વક જોઈએ પુસ્તકમાં આ વિચારો કેવી રીતે રજૂ થયા છે. શરૂઆત ઇતિહાસથી કરીએ અને નિદાન વિશે શું કહે છે
પુસ્તક. આપણને ઇતિહાસમાં લઈ જાય છે. એક સમય હતો જ્યારે માનસિક બીમાર લોકોને, એટલે સમાજથી દૂર રાખવામાં આવતા, મોટા આશ્રયસ્થાનોમાં અઝાયલમ્સ કહેવાતા, ત્યાં હાલત બહુ ખરાબ રહેતી ઘણીવાર. પછી ફિલિપ પિનેલ, વિલિયમ ટ્યુક જેવા સુધારકો આવ્યા. એમણે નૈતિક સારવાર, મોરલ ટ્રીટમેન્ટની વાત કરી, વધુ માનવીય અભિગમ અપનાવ્યો. પછી એમિલ ક્રેપેલિન જેવા લોકોએ બીમારીઓને ઓળખીને એનું વર્ગીકરણ કરવાનું શરૂ કર્યું, જેના આધારે જ આજે DSM અને ICD જેવી નિદાન પદ્ધતિઓ બની છે.
નિદાનની વાત આવી તો એના વિશે બર્ન્સનો શું મત છે? કારણ કે એને લઈને પણ ઘણા મતભેદ છે ને. કોઈ કે જરૂરી છે, કોઈ કે એનાથી લેબલ લાગી જાય છે.
હા, અને બર્ન્સ આ મુદ્દાને બહુ સંતુલિત રીતે જુએ છે. એ માને છે કે DSM કે ICD જેવી નિદાન પ્રણાલીઓ જરૂરી છે, એના વગર ચાલે નહીં. એનાથી ડોક્ટરો, સંશોધકો બધા એક જ ભાષામાં વાત કરી શકે, સારવારનું આયોજન થઈ શકે, રિસર્ચ થઈ શકે. પણ એ સાથે ચેતવણી પણ આપે છે કે નિદાન એ કંઈ પથ્થરની લકીર નથી, એ અંતિમ સત્ય નથી. એ તો અમુક લક્ષણોના સમૂહને આપેલું એક નામ છે એમ સમજજો ને. એનાથી પેલું લેબલ લાગી જવાનો ભય રહે છે, કલંક વધી શકે છે, અને ક્યારેક એવું પણ બને કે જીવનની સામાન્ય તકલીફોને પણ આપણે મોટી બીમારી ગણી લઈએ. એટલે નિદાન ઉપયોગી છે, પણ સાચવીને વાપરવાનું સાધન છે.
અને કારણો વિશે શું? આપણે બાયોસાયકોસોશિયલ મોડેલની વાત તો કરી, પુસ્તક એને ઉદાહરણ સાથે સમજાવે છે.
હા, પુસ્તક વારંવાર એ જ વાત પર ભાર મૂકે છે કે કારણો જટિલ છે. ભાગ્યે જ કોઈ એક કારણ હોય, દાખલા તરીકે ડિપ્રેશન. કોઈને ડિપ્રેશન થયું હોય તો એની પાછળ કદાચ આનુવંશિક કારણો હોય, પરિવારમાં કોઈને હોય, મગજમાં સેરોટોનિન જેવા કેમિકલ્સની કમી હોય. આ થયું જૈવિક. પણ સાથે સાથે એના જીવનમાં કોઈ મોટો આઘાત લાગ્યો હોય, નોકરી જતી રહી હોય, સંબંધોમાં તણાવ હોય, આ મનોવૈજ્ઞાનિક કારણો. અને સમાજ તરફથી ટેકો ના મળતો હોય, પૈસાની તકલીફ હોય, આ સામાજિક કારણો. આ બધું ભેગું મળીને અસર કરે છે. બર્ન્સ કહે છે કે આ ત્રણેય પાસા એકબીજાને અસર કરે છે અને સમસ્યાને વધારે ગંભીર બનાવી શકે છે.
આ સમજણ તો પછી સારવારની દિશા પણ નક્કી કરે ખરું ને? પુસ્તક સારવાર અને સેવાઓ વિશે શું માહિતી આપે છે?
ચોક્કસ. કારણો જટિલ તો સારવાર પણ બહુપક્ષી હોય. બર્ન્સ મુખ્યત્વે બે પ્રકારની સારવારની વાત કરે છે. દવાઓ, ફાર્માકોલોજિકલ, અને થેરાપી, સાયકોલોજિકલ. દવાઓ જેમ કે એન્ટી ડિપ્રેસન્ટ્સ, એન્ટી સાયકોટિક્સ, એ મગજના કેમિકલ્સ પર અસર કરીને લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે. પણ એ એકલો ઉપાય નથી. મનોવૈજ્ઞાનિક થેરાપીઓ પણ છે, જેમ કે CBT, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી અથવા સાયકોડાયનેમિક થેરાપી. આ થેરાપી વ્યક્તિને એના વિચારો, લાગણીઓ, વર્તનને સમજવામાં અને બદલવામાં મદદ કરે છે. જૂના અનુભવોની અસર પર કામ કરે છે. બર્ન્સ નોંધે છે કે ઘણા કેસમાં દવા અને થેરાપી બંને સાથે આપવામાં આવે ત્યારે સૌથી સારું પરિણામ મળે છે.
અને આ સારવાર મળે ક્યાંથી? પહેલા તો મોટા દવાખાના હતા, હવે શું વ્યવસ્થા છે?
હા, આ એક બહુ મોટો ફેરફાર છે જેના પર પુસ્તક ધ્યાન દોરે છે. ડીઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન, એટલે કે મોટા માનસિક દવાખાનાઓ આશ્રયસ્થાનોને બદલે દર્દીઓને એમના પોતાના સમાજમાં, એમના ઘરમાં રાખીને સારવાર આપવી. આના કારણે સમુદાય માનસિક સ્વાસ્થ્ય સેવાઓ, કમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસનો વિકાસ થયો, જેમ કે OPD ક્લિનિક્સ, કટોકટીમાં મદદ કરતી ક્રાઇસિસ ટીમ્સ, ઘરે જઈને સારવાર આપતી એક્ટ ટીમ્સ. આનો હેતુ એ હતો કે વ્યક્તિના માનવ અધિકાર જળવાય અને એ સમાજથી અલગ ના પડી જાય. જોકે બર્ન્સ એ પણ કહે છે કે આ ફેરફાર પૂરેપૂરો સફળ નથી થયો. ઘણી જગ્યાએ સમુદાયમાં સેવાઓ માટે પૂરતા પૈસા નથી, પૂરતા નિષ્ણાતો નથી, એટલે ઘણા જરૂરિયાતમંદ લોકો કાં તો સારવાર વગરના રહી જાય છે અથવા તો બિચારા બેઘર થઈ જાય છે. આ પણ એક વાસ્તવિકતા છે.
પુસ્તકમાં કાયદા અને નીતિમત્તાના મુદ્દાઓ પણ છે, ખાસ કરીને જ્યારે દર્દી સારવાર લેવા જ ના માંગતો હોય ત્યારે શું?
હા, એ બહુ જ સંવેદનશીલ અને સાજુ કહું તો અઘરો મુદ્દો છે. અનૈચ્છિક સારવાર, ઇનવોલન્ટરી કમિટમેન્ટ. ક્યારેક એવી સ્થિતિ બને છે કે વ્યક્તિ પોતાની માનસિક બીમારીને કારણે એટલી ગંભીર હાલતમાં હોય કે એ પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે અથવા બીજા કોઈને, અને એ સારવારની જરૂરિયાત સમજી જ ના શકતી હોય કે સ્વીકારી ના શકતી હોય. આવા સંજોગોમાં કાયદાકીય પ્રક્રિયા દ્વારા એની ઈચ્છા વિરુદ્ધ પણ એને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે. બર્ન સ્પષ્ટ કરે છે કે આ એક બહુ જ મોટી જવાબદારી છે. આ સત્તાનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી અને નૈતિક રીતે થવો જોઈએ, કારણ કે આ સીધો વ્યક્તિની સ્વતંત્રતાનો સવાલ છે.
આટલી બધી જટિલતાઓ, આટલા પડકારો, તો પછી મનોચિકિત્સાનું ભવિષ્ય કેવું લાગે છે? પુસ્તક આશાવાદી છે?
પુસ્તક આશાવાદી છે, પણ વાસ્તવિકતાને નજર સામે રાખીને ન્યુરોસાયન્સ એટલે કે મગજનું વિજ્ઞાન અને જીનેટિક્સમાં જે રિસર્ચ થઈ રહ્યું છે એનાથી ભવિષ્યમાં વધુ સારી, વધુ ચોક્કસ અને કદાચ વધુ વ્યક્તિગત, પર્સનલાઇઝ્ડ સારવાર શક્ય બનશે એવી આશા છે. પણ બર્ન્સ એક બહુ મહત્ત્વની ચેતવણી આપે છે. એ કહે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, માનસિક બીમારીનો અનુભવ હંમેશા એક વ્યક્તિ સાથે, એના સામાજિક સંદર્ભ સાથે જોડાયેલો રહેશે. એટલે ભવિષ્યમાં પણ વૈજ્ઞાનિક જ્ઞાનની સાથે સાથે માનવીય અભિગમ, સહાનુભૂતિ, દર્દીની વાત ધ્યાનથી સાંભળવી, એના જીવનને, એની તકલીફને સમજવી, એનું મહત્ત્વ એટલું જ હશે, કદાચ વધી જશે. ખાલી મશીન કે દવાઓથી કામ નહીં ચાલે.
આખી ચર્ચા પરથી લાગે છે કે પુસ્તક ઘણા અગત્યલા મુદ્દાઓ ઉઠાવે છે. જો આપણે એના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં કહેવા હોય તો કયા કહી શકાય, અને ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં એ કેવી રીતે લાગુ પડે?
હા, ચોક્કસ. કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવી શકીએ. પહેલું, મન અને મગજનો સંબંધ. માનસિક સ્વાસ્થ્ય એ ખાલી મનની વાત નથી, એ મગજ એટલે કે શરીર સાથે જોડાયેલું છે. આપણે ત્યાં શારીરિક બીમારી અને માનસિક બીમારીને સાવ અલગ જોવાની ટેવ છે, એ બદલવાની જરૂર છે.
સાચી વાત. પેટમાં દુખે તો ડોક્ટર પાસે જઈએ, પણ મનમાં દુખે તો?
બરાબર. બીજું, બાયોસાઇકોસોશિયલ મોડેલની અનિવાર્યતા. આપણા સમાજમાં કુટુંબ, સમાજના દબાણો, આર્થિક તણાવ, ભણતર નોકરીની હરીફાઈ, આ બધું માનસિક સ્વાસ્થ્ય પર કેટલી અસર કરે છે. આ મોડેલ યાદ અપાવે છે કે સારવારમાં આ બધું ધ્યાનમાં લેવું પડે.
હા, આપણા સમાજમાં સામાજિક પાસું બહુ જ મહત્વનું છે.
ત્રીજું, નિદાન ઉપયોગી સાધન પણ સંપૂર્ણ સત્ય નહીં. નિદાન મદદ કરે, પણ એનાથી વ્યક્તિ પર છાપ ના લાગવી જોઈએ. ભારતમાં માનસિક બીમારી સાથે જે ડર અને શરમ જોડાયેલી છે, પેલો કલંક, એને સમજવો અને દૂર કરવો બહુ જરૂરી છે.
એ કલંક જ સૌથી મોટો અવરોધ છે મદદ લેવામાં.
ચોથું, સમુદાય આધારિત સંભાળ. મોટા દવાખાનામાંથી સમાજમાં સારવાર લાવવી એ સારો વિચાર છે, પણ શું આપણી પાસે ખરેખર પૂરતી અને સારી ગુણવત્તાવાળી સામુદાયિક સેવાઓ છે? એક મોટો સવાલ છે. એના પર કામ કરવાની જરૂર છે.
સંસાધનોની અછત તો છે જ.
અને પાંચમું, વિજ્ઞાન અને માનવતાનો સમન્વય. દવાઓ, ટેકનોલોજી જરૂરી છે, પણ દર્દી પ્રત્યે સહાનુભૂતિ, એની વાત સાંભળવી, એને સમજવો, આ માનવીય ગુણો વગર સાયકિયાટ્રી અધૂરી છે. અને આ તો આપણી સંસ્કૃતિના મૂળમાં પણ છે, કરુણા અને સેવા.
તમે કહ્યું એમ, પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા થોડા વિચારો પર વાત કરીએ જે ટૂંકમાં ઘણું કહી જાય છે.
હા, જેમ કે આ એક વિચાર છે, મનોચિકિત્સા મન વિશે બધું જાણી લેવા વિશે નથી, પરંતુ જ્યારે મન વ્યથિત હોય ત્યારે લોકોની સંભાળ રાખવા વિશે છે. એટલે કે ફોકસ જ્ઞાન ભેગું કરવા પર નહીં, પણ દુઃખી માણસની મદદ કરવા પર છે, સંભાળ પર છે.
અને આ બીજો વિચાર જે મને બહુ સ્પર્શી ગયો, માનસિક બીમારીનો કલંક ઘણીવાર બીમારી કરતાં પણ વધુ ખરાબ હોય છે. આ કેટલી સાચી વાત છે આપણા સમાજ માટે. બીમારી તો છે જ, પણ લોકો શું કહેશે, સમાજ શું વિચારશે, એનો ડર વધારે પીડા આપે છે.
બિલકુલ. અને આ સંતુલનવાળો વિચાર, સારી મનોચિકિત્સા માટે વૈજ્ઞાનિક કઠોરતા અને માનવીય કરુણા બંનેની જરૂર છે. એકલું કંઈ પૂરતું નથી, ખાલી વિજ્ઞાન પર આધાર રાખો તો માણસ ખોવાઈ જાય, ખાલી દયા રાખો તો કદાચ સાચી સારવાર ના મળે. બંને જોઈએ, વિજ્ઞાન અને સંવેદના.
અને છેલ્લે આ એક આશા આપતો વિચાર, માનસિક સ્વાસ્થ્યમાં સુધારો રિકવરી એ પાછલી સ્થિતિમાં પાછા ફરવા વિશે નથી, પરંતુ બીમારી સાથે પણ એક અર્થપૂર્ણ જીવન તરફ આગળ વધવા વિશે છે. રિકવરીનો મતલબ એ નથી કે બધું પહેલાં જેવું થઈ જશે, પણ એનો મતલબ છે કે તકલીફ સાથે પણ જીવનને ફરીથી જીવવા જેવું બનાવવું, એમાં અર્થ શોધવો.
હા, આ બધા વિચારો આપણને યાદ અપાવે છે કે આ આખી વાતના કેન્દ્રમાં માણૂસ છે, એની લાગણીઓ છે, એનું જીવન છે.
તો આ બધી ચર્ચા પછી આપણા શ્રોતાઓ માટે આ પુસ્તકના વિચારો રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગી શકે, આપણે આમાંથી શું શીખી શકીએ?
ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો કલંક ઘટાડવામાં. આપણે પોતે માનસિક સ્વાસ્થ્યની તકલીફોને નબળાઈ કે ચારિત્રની ખામી તરીકે જોવાનું બંધ કરીએ, એને બીજી શારીરિક બીમારીઓની જેમ જ ગણીએ.
હા, એ પહેલું પગલું છે.
બીજું, માહિતીસભર નિર્ણયો લેવામાં. જો આપણે કે આપણા કોઈ ઓળખીતા આમાંથી પસાર થઈ રહ્યા હોય તો આપણે સારવારના વિકલ્પો, દવા, થેરાપી, બીજું શું થઈ શકે એના વિશે વધુ સારી રીતે સમજી શકીએ, ડૉક્ટર સાથે વધુ સારી રીતે વાત કરી શકીએ.
જાણકારી હોય તો ડર ઓછો લાગે.
ત્રીજું, મદદ લેવામાં સંકોચ ના રાખવો. જેમ શરદી તાવ માટે ડૉક્ટર પાસે જઈએ છીએ, એમ મનમાં તકલીફ હોય તો નિષ્ણાતની મદદ લેવી એ નોર્મલ છે, એ સમજ કેળવીએ. એમાં શરમ જેવું કંઈ નથી.
મદદ માંગવી એ નબળાઈ નથી, તાકાત છે.
ચોથું, વધુ સહાનુભૂતિ કેળવવી. આપણી આસપાસ જે લોકો માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરી રહ્યા છે, એમના પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ બનીએ, એમને જજ ના કરીએ.
સમજણ અને સ્વીકૃતિ બહુ જ જરૂરી છે.
અને પાંચમું, સમુદાય તરીકે આપણી ભૂમિકા સમજવી. આપણે બધા મળીને એક એવું વાતાવરણ બનાવી શકીએ જ્યાં લોકો ડર્યા વગર, સંકોચ વગર માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી શકે, મદદ માંગી શકે.
ખરેખર આ બહુ જ વ્યવહારુ મુદ્દાઓ છે. મારા માટે વ્યક્તિગત રીતે આ ચર્ચામાંથી એ શીખવા મળ્યું કે મનોચિકિત્સા કેટલી બધી જટિલ છે, એમાં કોઈ સહેલા જવાબો નથી, પણ દરેક સ્તરે સમજણ અને કરુણા માટે હંમેશા જગ્યા છે.
અને હું માનું છું કે પુસ્તકનો જે અંતિમ અને કાયમી સંદેશ છે તે એ છે કે મનોચિકિત્સા એ વિજ્ઞાન અને માનવતા વચ્ચેનો એક નાજુક પણ અત્યંત જરૂરી સેતુ છે. એની સફળતા એ ત્રણેય પાસા, જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિકને એકસાથે સાંકળવામાં રહેલી છે. અને સૌથી અગત્યનો, માનસિક સ્વાસ્થ્ય એ કોઈ બીજાની સમસ્યા નથી, એ આપણા સૌના જીવનનો, આપણા સૌના સમાજનો એક અભિન્ન ભાગ છે.
ખૂબ સાચી વાત. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. એક પ્રશ્ન જે આપણે સૌ વિચારી શકીએ, આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા ઘરમાં, મિત્રો સાથે, ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વધુ ખુલ્લી, વધુ પ્રામાણિક અને વધુ સહાનુભૂતિપૂર્ણ વાતચીત કેવી રીતે શરૂ કરી શકીએ, જેથી જેને જરૂર છે એ વ્યક્તિ મદદ માંગતા અચકાય નહીં અને પેલો જે કલંકનો ડર છે એ ધીમે ધીમે ઓછો થાય. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એખ્યાત ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.